આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાંસ્કૃતિક શક્તિ તરીકેની ભારતની ઓળખને વધુ મજબૂત કરવા માટે સહિયારા પ્રયાસોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની આજની જરૂરિયાત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 2,82,00,000થી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ થયું. ઇરાનના અલી ખોમેનીએ અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો ઇરાનને ભારે નુકસાન પહોંચાડનારી સાબિત થશે તેવી આશંકા વ્યક્ત કરી. વેવ એક્સ મીડિયા એનિમેશન અને મનોરંજન ક્ષેત્રોને વિકસાવવા માટે દેશભરમાં 7 ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરશે. અને એશિયા કપ T20 ક્રિકેટમાં આજે ભારતનો બાંગ્લાદેશ સાથે મુકાબલો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારતની આર્થિક શક્તિ તરીકે વધતી જતી ઓળખની સાથે સાંસ્કૃતિક શક્તિ તરીકેની ઓળખને મજબૂત કરવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં લલિત કલા અકાદમી દ્વારા આયોજિત 64મા રાષ્ટ્રીય કલા પ્રદર્શન સમારોહમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે કલા સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ બનાવવા અને સમાજને વધુ સંવેદનશીલ બનાવવા માટે એક શક્તિશાળી માધ્યમ છે. તેમણે ભાર મૂક્યો કે ભારતીય કલા સતત વિકસિત થઈ રહી છે અને નવા પરિણામો રજૂ કરી રહી છે.
ઇસ પ્રદર્શની મેં પ્રદર્શિત વિવિધ માધ્યમો જૈસે કે ચિત્રકલા, મૂર્તિકલા, ગ્રાફિક કલા, સિરેમિક ઓર ફોટોગ્રાફી સે યે સ્પષ્ટ હૈ કે ભારતીય કલા લગાતાર વિકસિત હો રહી હૈ ઓર નયે આયામ પ્રસ્તુત કર રહે હૈ. હમારે કલાકાર આપને વિચારો, આપને દૃષ્ટિ ઓર આપની કલ્પનાશીલતા સે એક નયે ભારત કી છબી પ્રસ્તુત કર રહે હૈ.
શ્રીમતી મુર્મુએ લલિત કલા અકાદમી આ વર્ષે કલાકારોની કલાકૃતિઓના વેચાણને પ્રોત્સાહન આપી રહી છે તે અંગે ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે તેનાથી કલાકારોને નાણાકીય સહાય મળશે અને દેશની સર્જનાત્મક અર્થવ્યવસ્થા મજબૂત થશે. તેમણે ઉમેર્યું હતું કે તેમની કલાકૃતિઓનું વાજબી મૂલ્ય મળવાથી માત્ર કલાકારોને જ નહીં પરંતુ કલાને વ્યવસાય તરીકે આગળ વધારવા માંગતા લોકોને પણ પ્રોત્સાહન મળશે.
મુજબ વિશ્વાસ છે કે સંસ્કૃતિ મંત્રાલય ઓર લલિત કલા એકેડેમી સાંસ્કૃતિક આદાન પ્રદાન કે લીએ પ્રયાસરત રહે. ભારત કી પરંપરા મેં કલા કો ભી એક સાધના માના ગયા હૈ. કલાકારો કો હમારે સમાજ મેં એક વિશેષ સન્માન દિયા જાતા હૈ. આપકી કલા ના કેવલ સૌંદર્યવધ કા માધ્યમ હૈ બલ્કિ યે હમારે સાંસ્કૃતિક વિરાસત કો સમૃદ્ધ કરને ઓર સમાજ કો અધિક સંવેદનશીલ બનાને કા સશક્ત સાધન ભી હૈ.
કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની જરૂરિયાત છે. આજે નવી દિલ્હીમાં ઇન્ડિયા બાયો એનર્જી એન્ડ ટેક એક્સપોના બીજા સંસ્કરણમાં સંબોધન કરતાં શ્રી ગડકરીએ જણાવ્યું હતું કે ભારતની 65% વસ્તી કૃષિ અને ગ્રામીણ વિસ્તારો સાથે સંકળાયેલી છે જ્યારે જીડીપીમાં તેમનું યોગદાન ફક્ત 14% છે. તેમણે ઉમેર્યું હતું કે ગામડાઓમાં ખેડૂતોને તેમના ઉત્પાદનના વાજબી ભાવ ન મળવાના કારણે ગરીબી અને બેરોજગારી વધે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે વૈશ્વિક બજારો ખાંડ, મકાઈ, તેલ અને સોયાબીન જેવા પાકોના ભાવ નક્કી કરે છે જેના કારણે ભારતીય ખેડૂતો સંવેદનશીલ રહે છે. ગ્રામીણ કૃષિ અને આદિવાસી અર્થતંત્રોને સુરક્ષિત રાખવા માટે આવી પહેલો દ્વારા કૃષિને ટેકો આપવો અને બાયો એનર્જીને પ્રોત્સાહન આપવું જરૂરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 2,82,00,000થી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ થયું છે. ગ્રામીણ વિસ્તારોમાં બધા માટે ઘર પૂરું પાડવા માટે આ યોજના 2016માં શરૂ કરવામાં આવી હતી. આ યોજનાથી પાત્ર ગ્રામીણ પરિવારોને મૂળભૂત સુવિધાઓ સાથે પાકા ઘરોના નિર્માણમાં મદદ મળી છે. આ યોજનાએ ગરીબી ઘટાડીને જીવનધોરણમાં વધારો કરીને અને સામાજિક અને આર્થિક વિકાસને પ્રોત્સાહન આપીને ગ્રામીણ આવાસમાં નોંધપાત્ર સુધારો કર્યો છે. આ વર્ષે ઓગસ્ટ સુધીમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કુલ 4,12,00,000નું લક્ષ્ય ફાળવવામાં આવ્યું હતું, જેમાંથી 3,85,00,000 ઘરોને મંજૂરી આપવામાં આવી છે અને 2,82,00,000થી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ થયું છે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું છે કે ભારત આગામી 5 વર્ષમાં સ્વચ્છ ઉર્જાનો વિસ્તાર કરવા માટે ઉત્તમ સ્થિતિમાં છે. ન્યૂયોર્કમાં યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ ફોરમમાં સંબોધન કરતા શ્રી ગોયલે કહ્યું હતું કે સરકાર સ્વચ્છ ઉર્જા ક્ષમતા 250 ગીગાવોટથી વધારીને 550 ગીગાવોટ કરવાનું લક્ષ્ય ધરાવે છે. તેમણે કહ્યું કે અમેરિકા ભારતના ઉર્જા સુરક્ષા લક્ષ્યમાં ભાગીદાર રહેશે. શ્રી ગોયલે વધુમાં જણાવ્યું હતું કે સરકાર આગામી 5 વર્ષોમાં ઉર્જા ઉત્પાદનો ઉપર અમેરિકા સાથે વેપાર વધારવાની આશા રાખે છે અને બંને દેશો પરમાણુ ઉર્જા ઉપર સહયોગ કરવાની યોજના બનાવી શકે છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં ભાગ લેવા પહોંચેલા ભારતીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે સમાન વિચારધારા ધરાવતા ગ્લોબલ સાઉથ દેશોની ઉચ્ચસ્તરીય બેઠકનું આયોજન કર્યું. તેમના એક્સ હેન્ડલ ઉપર બેઠકની વિગતો અને ફોટા શેર કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓ બધાનું સ્વાગત કરીને ખુશ છે. તેમણે કહ્યું હતું કે વધતી જતી ચિંતાઓ અને જોખમોની બહુવિધતાને જોતા ગ્લોબલ સાઉથના ઉકેલો માટે બહુપક્ષીયતા તરફ વળવું સ્વાભાવિક છે. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABADને ફોલો કરશો. ઇરાનના સર્વોચ્ચ નેતા અલી ખોમેનીએ વર્તમાન પરિસ્થિતિઓમાં અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો સામે ચેતવણી આપતા કહ્યું છે કે આવી વાટાઘાટો ઇરાનને ભારે નુકસાન પહોંચાડી શકે છે, જેમાંથી કેટલાકની ભરપાઈ ન થઈ શકે તેવી હોઈ શકે છે. ખોમેનીએ અમેરિકાના વલણની ટીકા કરતા કહ્યું હતું કે ઇરાનની પરમાણુ પ્રવૃત્તિઓ અને યુરેનિયમ સંવર્ધનને રોકવાની માંગ કરીને અમેરિકાએ વાટાઘાટોનું પરિણામ પૂર્વ નિર્ધારિત કરી દીધું છે. ઉલ્લેખનીય છે કે ઇરાને જુલાઈ 2015માં કેટલાક દેશો સાથે પરમાણુ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા હતા, જેમાં પ્રતિબંધો હટાવવાના બદલામાં તેના પરમાણુ કાર્યક્રમના કેટલાક પાસાઓને નિયંત્રિત કરવા સંમતિ આપી હતી. જો કે મે 2018માં અમેરિકા આ કરારમાંથી ખસી ગયું અને ફરીથી પ્રતિબંધો લાદ્યા હતા, જેના કારણે તહેરાનને કરાર હેઠળ તેની પ્રતિબદ્ધતાઓમાં ઘટાડો કરવાની ફરજ પડી હતી. સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપનારું પ્લેટફોર્મ વેવવેક્સે મીડિયા, એનિમેશન અને મનોરંજન ક્ષેત્રોને ટેકો આપવા માટે દેશભરમાં 7 ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરવાની જાહેરાત કરી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સેન્ટરો દિલ્હી, જમ્મુ, કેરળ, મહારાષ્ટ્ર, પુણે અને કોલકાતામાં શરૂ કરાશે. મંત્રાલયે જણાવ્યું હતું કે ઇન્ક્યુબેશન સુવિધાઓ શરૂ થવાથી સ્ટાર્ટઅપ્સને ફિલ્મ નિર્માણ, રમત વિકાસ અને સંપાદન માટે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ થશે. આ નવા સેન્ટરો મુંબઈમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેકનોલોજી જેવી જ માળખાગત સુવિધાઓ અને પ્રારંભિક તબક્કાની સુવિધાઓ પ્રદાન કરશે. વેવએક્સ હેઠળ કાર્યરત સ્ટાર્ટઅપ્સને દૂરદર્શન, ઓલ ઇન્ડિયા રેડિયો, ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો, પ્રકાશન વિભાગ અને ઇલેક્ટ્રોનિક મીડિયા મોનિટરિંગ સેન્ટરના મીડિયા એકમો સાથે કામ કરવાની તક મળશે. H1B વિવાદના દબાણના કારણે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ સતત ચોથા દિવસે કડાકાનો દોર યથાવત રહ્યો હતો. આજે બપોરના સમયે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી લગભગ ઘટ્યા હતા. PSU બેંક સિવાય મોટાભાગના અન્ય ક્ષેત્રીય સૂચકાંકો ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. છેલ્લા અહેવાલો આવ્યા ત્યારે સેન્સેક્સ 340 પોઈન્ટ ઘટીને 81,750ની આસપાસ, જ્યારે નિફ્ટી 90 પોઈન્ટ જેટલો ઘટીને 25,000ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. પંજાબે સૌપ્રથમ કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત સ્ક્રીનિંગ ટૂલ્સ રજૂ કર્યા છે, જે સ્તન કેન્સર, સર્વાઇકલ કેન્સર અને આંખ સંબંધિત રિફ્રેક્ટિવ એરર્સના પ્રારંભિક નિદાનમાં મદદ કરશે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ હેઠળ 2024માં પંજાબમાં 42,228 કેન્સરના કેસ નોંધાયા હતા, જે 2023ની સરખામણીમાં 7% કરતા વધુ છે. પંજાબના આરોગ્યમંત્રીએ જણાવ્યું છે કે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત ટૂલ્સની શરૂઆતથી દરરોજ 600 આંખની તપાસ અને 300 સ્તન અને સર્વાઇકલ કેન્સરની તપાસના પ્રારંભિક નિદાનમાં મદદ મળશે. એશિયા કપ T20 ક્રિકેટમાં આજે ભારત દુબઈ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 8 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે પાકિસ્તાને UAEના અબુધાબીના શેખ જાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલી સુપર 4 મેચમાં શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સાંસ્કૃતિક શક્તિ તરીકેની ભારતની ઓળખને વધુ મજબૂત કરવા માટે સહિયારા પ્રયાસોની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો. કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ઉર્જા અને વીજળી ક્ષેત્ર તરફ કૃષિનું વૈવિધ્યકરણ દેશની આજની જરૂરિયાત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 2,82,00,000થી વધુ ઘરોનું નિર્માણ પૂર્ણ થયું. ઇરાનના અલી ખોમેનીએ અમેરિકા સાથે પરમાણુ વાટાઘાટો ઇરાનને ભારે નુકસાન પહોંચાડનારી સાબિત થશે તેવી આશંકા વ્યક્ત કરી. વેવએક્સ, મીડિયા, એનિમેશન અને મનોરંજન ક્ષેત્રોને વિકસાવવા માટે દેશભરમાં 7 ઇન્ક્યુબેશન સેન્ટર શરૂ કરશે. અને એશિયા કપ T20 ક્રિકેટમાં આજે ભારતનો બાંગ્લાદેશ સાથે મુકાબલો. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.